એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે શ્રોતાઓ. આજે આપણે એક એવા નામ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે 20મી સદીના ઇતિહાસ પર કદાચ સૌથી ઘેરી છાપ છોડી છે, જોસેફ સ્ટાલિન.
હમ,
અને આપણો આધાર રહેશે રોબર્ટ સર્વિસનું પુસ્તક સ્ટાલિન, અ બાયોગ્રાફી.
સ્ટાલિન નામ સાંભળતા જ ઘણા બધા વિચારો આવે ને. ક્રૂરતા, લાખો લોકોના મૃત્યુ, એકદમ લોખંડી તાનાશાહ. પણ યુ નો, એમને સમજવા શા માટે જરૂરી છે આજે?
હા, એ સવાલ થાય કે આટલા વર્ષો પછી પણ
શા માટે.
કારણ કે એમના જીવન અને શાસનમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જેમ કે સત્તા કેવી રીતે કામ કરે છે, વિચારધારાનો પ્રભાવ કેવો હોઈ શકે, અને હા, એક વ્યક્તિ ઇતિહાસની દિશા કઈ હદ સુધી બદલી શકે છે. આ બધું સમજવા માટે સ્ટાલિન એક મહત્વનો કેસ સ્ટડી છે.
અને એ સમજવા માટે આપણી પાસે રોબર્ટ સર્વિસ જેવા લેખક છે, એમને. એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી, એમને. ના, બિલકુલ નહીં. રોબર્ટ સર્વિસ એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રશિયન ઇતિહાસના પ્રોફેસર રહી ચૂક્યા છે અને સ્ટેનફર્ડના હૂવર ઇન્સ્ટિટ્યૂશન સાથે પણ જોડાયેલા છે.
ઓકે.
એમની ખાસ વાત એ છે કે એમણે લેનિન અને ટ્રોટ્સ્કી પર પણ બહુ મહત્વના જીવનચરિત્રો લખ્યા છે. એટલે આ સ્ટાલિન પરનું પુસ્તક એમ કહી શકાય કે એમની સોવિયેટ નેતાગીરી પરની ત્રિપુટીનો ભાગ છે.
અચ્છા, એટલે આ એક ટ્રાયોલોજી જેવું થયું. એટલે તેઓ સરખામણી પણ કરી શકે નહીં, સ્ટાલિનને લેનિન અને ટ્રોટ્સ્કીના સંદર્ભમાં જોઈ શકે?
ચોક્કસ. અને સૌથી મોટી વાત, જે બહુ ઓછા ઇતિહાસકારો કરી શક્યા છે, સોવિયત સંઘ તૂટ્યા પછી રશિયાના જે ગુપ્ત આર્કાઇવ્સ ખુલ્યા ને,
હા,
સર્વિસે તેનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને તેઓ રશિયન ભાષા જાણે છે એટલે મૂળ દસ્તાવેજો સુધી પહોંચી શક્યા.
આ બહુ મોટો ફાયદો કહેવાય.
બહુ જ મોટો. એટલે તે ફક્ત ઘટનાઓ નથી વર્ણવતા, પણ સ્ટાલિનના મનમાં શું ચાલતું હતું એના મનોવિજ્ઞાનમાં ઉતરવાનો પ્રયાસ કરે છે. તેને ખાલી એક રાક્ષસ કહી દેવાને બદલે એક જટિલ વ્યક્તિ તરીકે સમજાવે છે, જેની ક્રૂરતા પાછળ એની માન્યતાઓ, એના ડર, એ બધું પણ હતું.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું સ્ટાલિન ખાલી એક ક્રૂર માણસ હતો જે સંજોગોના કારણે સત્તા પર આવી ગયો?
ના, સર્વિસ એવું બિલકુલ નથી માનતા. એમનો મુખ્ય તર્ક એ છે કે સ્ટાલિન માત્ર ક્રૂર નહોતો, એ અત્યંત ગણતરીબાજ હતો. પોતાની માર્ક્સવાદી, લેનિનવાદી વિચારધારા પ્રત્યે કહી શકાય કે પ્રતિબદ્ધ હતો અને બહુ જ કુશળ રાજકીય ખેલાડી હતો. તેણે સભાનપણે એક યોજના બનાવીને એક એવું શાસન બનાવ્યું જે ઇતિહાસના સૌથી દમનકારી શાસનોમાંનું એક બન્યું. મતલબ આ કોઈ અકસ્માત નહોતો.
એટલે પુસ્તક એને ખાલી વિલન બનાવવાની કોશિશ નથી કરતું, પણ એની જટિલતા સમજાવે છે.
બરાબર. સર્વિસ એ જ કહે છે કે સ્ટાલિનના વ્યક્તિત્વના કેટલાક પાસા હતા, જેમ કે એની ઊંડી શંકા, બદલો લેવાની વૃત્તિ. આ બધું એની જ્યોર્જિયન પૃષ્ઠભૂમિ અને એની કટ્ટર માર્ક્સવાદી લેનિનવાદી વિચારધારા સાથે ભળી ગયું.
ઓકે.
અને આ મિશ્રણે જ એને એવો નેતા બનાવ્યો જેણે કરોડો લોકોના નસીબનો ફેંસલો કર્યો. એ એક જ સમયે વિચારધારામાં માનનારો વિશ્વાસુ પણ હતો અને સત્તા માટે કંઈ પણ કરી શકે એવો રાજકારણી પણ.
અને આ પુસ્તક મતલબ એના આખા જીવનને આવરી લે છે ને, 1878માં જન્મથી લઈને.
હા, બિલકુલ. 1878થી શરૂ કરીને 1953માં એના મૃત્યુ સુધી, એના અંગત સંબંધો, એનું મનોવિજ્ઞાન અને બધી મુખ્ય રાજકીય ઘટનાઓ, સામૂહિકીકરણ, ઔદ્યોગિકીકરણ, ગ્રેટ ટેરર, બીજું વિશ્વયુદ્ધ, શીતયુદ્ધ, બધું જ.
તો ચલો એના જીવનના કેટલાક મુખ્ય તબક્કાઓ પર નજર કરીએ જે સર્વિસે ખાસ ઉજાગર કર્યા છે. શરૂઆત ક્યાંથી થાય છે? એના બાળપણથી.
હા, શરૂઆત રસપ્રદ છે. જ્યોર્જિયામાં જન્મ, પિતા સાથેના સંબંધો બહુ સારા નહોતા. પછી ધાર્મિક શિક્ષણ માટે સેમિનરીમાં ગયો.
સેમિનરીમાં? પણ એ તો પછી ક્રાંતિકારી બન્યો.
હા, ત્યાં જ યુવાન વયે માર્ક્સવાદ તરફ વળ્યો, ક્રાંતિકારી બન્યો. કોબા એવું નામ રાખ્યું. સર્વિસ કહે છે કે આ સમયગાળાએ જ એનામાં શંકા, હિંસાનો ઉપયોગ કરવાની વૃત્તિ અને સંગઠન કરવાની આવડત, આ બધાના બીજ રોપ્યા. રસપ્રદ વાત એ છે કે એ કવિતા પણ લખતો હતો.
ખરેખર?
હા, જે એની કદાચ સંવેદનશીલ બાજુ બતાવે છે, પણ એ બાજુ પછીથી ક્યાંક દબાઈ ગઈ.
અને પછી 1917ની ક્રાંતિ પછી સત્તા સુધી કેવી રીતે પહોંચ્યો? એવું કહેવાય છે કે લેનિન પણ એનાથી થોડા ચિંતિત હતા, નહીં?
હા, હતા. ક્રાંતિમાં એની ભૂમિકા કદાચ ટ્રોટ્સ્કી જેટલી દેખીતી કે ચળકતી નહોતી, પણ એ પડદા પાછળ રહીને પાર્ટીના સંગઠન પર ધીમે ધીમે પકડ જમાવી રહ્યો હતો.
અચ્છા.
1922માં એ પાર્ટીનો જનરલ સેક્રેટરી બન્યો. આ બહુ જ નિર્ણાયક પગલું હતું. શરૂઆતમાં ઘણાને લાગ્યું કે આ પદ કંઈ બહુ મહત્વનું નથી.
હા, એવું સાંભળ્યું છે.
પણ સ્ટાલિને તેનો ઉપયોગ કરીને, મતલબ કે નિમણૂકો કરીને, માહિતી મેળવીને આખી પાર્ટી પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી દીધું.
એટલે એક સામાન્ય લાગતું પદ જ શક્તિનું કેન્દ્ર બની ગયું એના માટે.
બરાબર. અને લેનિન એમના છેલ્લા દિવસોમાં સ્ટાલિનની આ વધતી શક્તિ અને એની વૃક્ષતાથી ચિંતિત હતા. તેમણે સ્ટાલિનને આ પદ પરથી હટાવવાની ભલામણ પણ કરી હતી, જેને લેનિનનું વસિયતનામું કહેવાય છે.
ઓહ.
પણ સ્ટાલિન એટલો ચાલાક હતો કે એણે આ વાત દબાવી દીધી અને પછી પોતાના બધા પ્રતિસ્પર્ધીઓ, ટ્રોટ્સ્કી, ઝિનોવિયેવ, કામેનેવ, બુખારિન, બધાને એક પછી એક બહુ જ કુશળતાથી સાઇડલાઇન કરી દીધા.
રાજકીય રમતોમાં માહિર હતો એમને.
ખૂબ જ. અને એક દેશમાં સમાજવાદનો સિદ્ધાંત આપીને પોતાને લેનિનના સાચા વારસદાર તરીકે સ્થાપિત કરી દીધો.
અને આ પછી શરૂ થાય છે ભયાનક દાયકો 1930નો, સામૂહિકીકરણ અને ગ્રેટ ટેરર. આ શું હતું ખરેખર?
આ સ્ટાલિનના શાસનનો કદાચ સૌથી ક્રૂર ચહેરો હતો. તેણે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી. દેશનું ઝડપી ઔદ્યોગિકીકરણ કરવું હતું, પણ એના માટે પૈસા અને અનાજ જોઈએ.
હા, સંસાધનો તો જોઈએ.
એટલે તેણે ખેતીનું બળજબરીથી સામૂહિકીકરણ કર્યું. મતલબ કે ખેડૂતો પાસેથી એમની જમીન છીનવી લીધી અને સરકારી ફાર્મ બનાવ્યા.
આનો વિરોધ તો થયો જ હશે ને? જમીન કોણ આપે એમને?
જબરદસ્ત વિરોધ થયો, ખાસ કરીને જે થોડા સાધન સંપન્ન ખેડૂતો હતા, જેમને કુલાક કહેવાતા. સ્ટાલિને આ કુલાક વર્ગને દુશ્મન જાહેર કરી દીધો અને તેમને ખતમ કરવાનું અભિયાન ચલાવ્યું, ડેક્યુલેકિઝેશન.
એટલે શું કર્યું એમનું?
લાખો લોકોને એમના ઘરોમાંથી કાઢી મૂક્યા, ઘણાને સાઇબેરિયાના ઠંડા પ્રદેશોમાં મોકલી દીધા જ્યાં મોટાભાગના મૃત્યુ પામ્યા, ઘણાને સીધા મારી નાખવામાં આવ્યા. અને આ બળજબરીને કારણે આખી કૃષિ વ્યવસ્થા ભાંગી પડી, ભયાનક દુકાળ પડ્યો. ખાસ કરીને યુક્રેનમાં, જેને હોલોડોમોર તરીકે ઓળખવામાં આવે છે, લાખો કરોડો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. સર્વિસ સ્પષ્ટ કહે છે કે આ કોઈ કુદરતી આફત નહોતી, આ એક રીતે માનવ સર્જિત દુકાળ હતો, ખેડૂતોનો જુસ્સો તોડવા અને બળજબરીથી અનાજ પડાવવા માટે.
બાપરે, આ માનવામાં નથી આવતું. અને પેલું ગ્રેટ ટેરર, એ શું હતું?
એ આતંકનું એક આખું સામ્રાજ્ય હતું. 1934માં કિરોવ નામના એક લોકપ્રિય નેતાની હત્યા થઈ. ઘણા માને છે કે એમાં સ્ટાલિનનો હાથ હતો. એ પછી સ્ટાલિને વ્યાપક શુદ્ધિકરણ એટલે કે પર્જ શરૂ કર્યો. પહેલા તો પોતાના જૂના ક્રાંતિકારી સાથીઓને જ નિશાન બનાવ્યા. મોસ્કોમાં દેખાડા માટેના મુકદમા ચાલ્યા, જેમાં એમની પાસે જાસૂસી અને દેશદ્રોહના ખોટા આરોપો કબૂલ કરાવવામાં આવ્યા અને પછી ફાંસી આપી દેવાઈ. પણ આ આતંક ત્યાં અટક્યો નહીં. જે ગુપ્ત પોલીસ હતી, NKVD, એના દ્વારા લાખો સામાન્ય નાગરિકો, લશ્કરી અધિકારીઓ, બુદ્ધિજીવીઓ, લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકો બધાને પકડી લેવામાં આવ્યા.
કારણ વગર?
મોટા ભાગે તો કારણ વગર જ. કાં તો ગોળી મારી દેવાઈ અથવા લાખોને ગુલાગ એટલે કે સાઇબિરિયાના ભયાનક લેબર કેમ્પમાં મોકલી દેવાયા. સવિસ પુરાવા આપે છે કે સ્ટાલિન પોતે આ આતંકનું નિયંત્રણ કરતો હતો. હજારોની સંખ્યામાં મૃત્યુ યાદીઓ આવતી, જેના પર એ પોતે સહી કરતો હતો.
અકલ્પનીય છે આ તો.
આ એની અત્યંત શંકાશીલતા અને સત્તા પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની જે વૃત્તિ હતી ને, એનું પરિણામ હતું. કોઈ પણ સહેજ પણ અલગ મત ધરાવનાર કે ભવિષ્યમાં ખતરો બની શકે એવો કોઈ પણ વ્યક્તિ જીવતો રહે એ એને મંજૂર નહોતું.
આ બધું સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય છે. પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ. એમાં સ્ટાલિનની ભૂમિકા કેવી રહી? એમણે તો શરૂઆતમાં હિટલર સાથે સંધિ કરી હતી ને?
હા, એ પણ એક મોટો રાજકીય દાવ હતો. 1939માં નાઝી જર્મની સાથે મોલોટોવ રિબન્ટ્રોપ કરાર, આખી દુનિયા ચોકી ગઈ હતી.
હા, સામ્યવાદી અને નાઝી.
બરાબર. એનો હેતુ હતો યુદ્ધ માટે સમય મેળવવાનો અને પૂર્વ યુરોપમાં પોતાનો પ્રભાવ વધારવાનો. એકદમ ઠંડા કલેજાનું પગલું હતું. પણ એની ગણતરી ખોટી પડી જ્યારે હિટલરે 1941માં અચાનક સોવિયત સંઘ પર હુમલો કરી દીધો, ઓપરેશન બારબરોસા. સ્ટાલિને ગુપ્તચર એજન્સીઓની ચેતવણીઓ પર ધ્યાન નહોતું આપ્યું અને શરૂઆતમાં તો એ સ્તબ્ધ થઈ ગયો હતો. કહેવાય છે કે થોડા દિવસો માટે તો એ જાણે ગાયબ જ થઈ ગયો હતો.
પણ પછી તો એ યુદ્ધ જીતી ગયા, એ કેવી રીતે બન્યું?
શરૂઆતની ભયાનક હાર પછી એણે જબરદસ્ત વાપસી કરી, એકદમ ક્રૂર શિસ્ત લાગુ પાડી. એનો પ્રખ્યાત ઓર્ડર નંબર 227 હતો, એક કદમ પણ પાછળ નહીં. એટલે કે જે સૈનિક પીછેહટ કરે એને ગોળી મારી દેવાનો હુકમ. બીજી બાજુ એણે રશિયન રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવનાને જાગૃત કરી, લોકોને માતૃભૂમિ માટે લડવા પ્રેર્યા.
અને પેલા પશ્ચિમી નેતાઓ સાથે, ચર્ચિલ અને રૂઝવેલ્ટ,
એમની સાથેની મંત્રણાઓમાં, તેહરાન, યાલ્ટા, પોટ્સડેમ કોન્ફરન્સમાં એક ખૂબ જ ચતુર અને જિદ્દી સાબિત થયો. યુદ્ધ જીત્યા પછી પૂર્વ યુરોપના મોટા ભાગ પર સોવિયત વર્ચસ્વ સ્થાપિત કરી દીધું. એણે યુદ્ધ જીતવામાં બહુ મોટી ભૂમિકા ભજવી, પણ એની કિંમત લાખો લોકોએ ચૂકવી.
અને યુદ્ધ પછીના એના અંતિમ વર્ષો, શું ત્યારે આતંક ઓછો થયો કે પછી?
ના, ઉલટાનું એની શંકા અને સત્તા પરની પકડ વધારે મજબૂત બની. આ સમયને હાઈ સ્ટાલિનિઝમ કહેવાય છે. શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું. દેશની અંદર ફરી પાછા નવા શુદ્ધિકરણ અભિયાનો ચાલ્યા. લેનિનગ્રાડ અફેર જેવો કાંડ થયો.
હા,
પછી રૂટલેસ કોસ્મોપોલિટનિઝમ, એટલે કે નિર્મૂળ વિશ્વ નાગરિકતા વિરોધી અભિયાન શરૂ થયું, જે મુખ્યત્વે યહૂદીઓ વિરુદ્ધ હતું.
ઓહ,
અને એના મૃત્યુના થોડા સમય પહેલા જ ડોક્ટર્સ પ્લોટ નામનો એક કાંડ ઊભો કરાયો, જેમાં મોટા ભાગે યહૂદી ડોક્ટરો પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ ઉચ્ચ નેતાઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. આ સમયમાં તે વધારે ને વધારે એકલવાયો, શંકાશીલ અને અનિયમિત બનતો ગયો, અને પછી માર્ચ 1953માં એનું મૃત્યુ થયું.
આ આખી જીવનકથા સાંભળ્યા પછી કેટલાક મુખ્ય વિચારો કે થીમ્સ એકદમ સ્પષ્ટ થાય છે. મને જે પહેલો વિચાર આવ્યો તે એ છે કે કેવી રીતે એક વ્યક્તિની પોતાની માનસિકતા, એની શંકા, એનો ડર, કંટ્રોલ કરવાની એની ભૂખ, એ આખા દેશની નીતિ બની જાય છે.
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. સર્વિસ એ જ બતાવે છે કે સ્ટાલિનની જે અંગત પેરેનોયા હતી, એટલે કે વહેમ કરવાની વૃત્તિ, એ રાજ્યની નીતિ બની ગઈ. કોઈ પણ નાની શંકા પણ મોટા પાયે દમનનું કારણ બની શકતી. આ આપણને એ શીખવે છે કે કોઈ પણ નેતાના વ્યક્તિગત મનોવિજ્ઞાનની શાસન પર કેટલી ઊંડી, કેટલી ભરણક અસર પડી શકે છે.
બીજો મુદ્દો મને એ દેખાયો કે તે એક જ સમયે કટ્ટર વિચારધારામાં માનનારો પણ હતો અને સત્તા માટે કંઈ પણ કરી શકે તેવો વ્યવહારુ પણ હતો. આ બંને વસ્તુ એક સાથે કેવી રીતે શક્ય બને?
સર્વિસ દલીલ કરે છે કે સ્ટાલિન ખરેખર માર્ક્સવાદી લેનિનવાદી વિચારધારામાં માનતો હતો. એવું નહોતું કે એ ખાલી દેખાડો કરતો હતો. એ ખરેખર માનતો હતો કે તે ઇતિહાસના સાચા માર્ગ પર છે અને સમાજવાદનું નિર્માણ કરી રહ્યો છે.
અચ્છા,
પણ સાથે સાથે એ જ વિચારધારાનો ઉપયોગ એણે સત્તા ટકાવી રાખવા અને વધારવા માટે અત્યંત કુશળતાથી કર્યો. પોતાના દરેક રાજકીય વિરોધીને એણે ગદ્દાર અને ક્રાંતિના દુશ્મન ઠેરવીને ખતમ કરી દીધા. આ બતાવે છે કે ઉચ્ચ આદર્શો ધરાવતી વિચારધારાનો પણ કેવો ભયાનક દુરુપયોગ થઈ શકે છે.
ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે સર્વાધિકારી નિયંત્રણનો તર્ક. મતલબ શા માટે આટલા બધા લોકોને મારવાની જરૂર પડી? શું કારણ હતું?
સ્ટાલિનની જે સિસ્ટમ હતી ને, એમાં કોઈ પણ પ્રકારનો મતભેદ, કોઈ પણ સ્વતંત્ર વિચાર, ભલે તે ગમે તેટલો નાનો કે બેઓબેદી લાગે, તેને પણ સંભવિત ખતરો જ ગણવામાં આવતો હતો.
એટલે જડમૂળથી જ કાઢી નાખવાનો.
બરાબર, એટલે એને ઉગતો જ ડામી દેવો જરૂરી હતો. આતંક એટલા માટે ફેલાવવામાં આવતો હતો કે કોઈ માથું ઉચકવાની હિંમત જ ન કરી શકે. ભય એ શાસન ચલાવવાનું મુખ્ય સાધન બની ગયું હતું. સ્ટાલિને ભયને ફક્ત એક હથિયાર તરીકે નહોતો વાપર્યો, એણે ભયને શાસન ચલાવવાની એક સિસ્ટમ બનાવી દીધી હતી.
અને શું આ બધું સ્ટાલિને જ શરૂ કર્યું કે પછી એના મૂળ લેનિનના સમયમાં હતા?
આ ચોથો મહત્વનો મુદ્દો છે અને સર્વિસ એના પર બહુ ભાર મૂકે છે. તે કહે છે કે સ્ટાલિનવાદ એ લેનિનવાદનું જ એક આત્યંતિક પણ તાર્કિક સ્વરૂપ હતું.
ઓહ,
મતલબ કે એક પક્ષીય શાસન, ગુપ્ત પોલીસ, ચેકા, વિરોધનું દમન, કોન્સન્ટ્રેશન કેમ્પ, આ બધા સાધનો લેનિને જ સ્થાપ્યા હતા. સ્ટાલિને ફક્ત એનો વ્યાપ અને એની ક્રૂરતા અનેક ગણી વધારી દીધી. એટલે લેનિનથી સ્ટાલિન સુધી એક પ્રકારની નિરંતરતા હતી, ભલે એનું સ્વરૂપ વધારે ભયાનક બની ગયું.
પુસ્તકમાં સ્ટાલિનના કેટલાક વિચારો કે કથનોનો પણ ઉલ્લેખ છે જેની માનસિકતા બરાબર છતી કરે છે. એમાંથી કેટલાક યાદગાર કથનો કયા છે જે આપણને એને સમજવામાં મદદ કરે?
હા, કેટલાક વાક્યો તો ખરેખર ચોંકાવનારા છે. જેમ કે એવું કહેવાય છે કે તેણે કહ્યું હતું, મૃત્યુ બધી સમસ્યાઓ હલ કરે છે, માણસ નહીં, સમસ્યા નહીં.
બાપરે,
આ સીધું બતાવે છે કે એના માટે રાજકીય વિરોધીઓનો ઉકેલ શું હતો? બસ એમને ખતમ કરી દેવાના. માનવ જીવનની જાણે કોઈ કિંમત જ નહીં.
બીજું એક વાક્ય છે, લેખક માનવ આત્માનો ઇજનેર છે. આ થોડું વિચિત્ર લાગે છે, નહીં? ઇજનેર.
હા, પણ આ એ દર્શાવે છે કે તે પ્રચાર, સાહિત્ય અને કળાની શક્તિને કેટલી મહત્વની ગણતો હતો. એ માનતો હતો કે યોગ્ય એન્જિનિયરિંગ દ્વારા, મતલબ કે યોગ્ય સંદેશાઓ દ્વારા, લોકોના વિચારો અને સ્વભાવને બદલી શકાય છે, નિયંત્રિત કરી શકાય છે. આ એની સંપૂર્ણ નિયંત્રણની જે મહત્વાકાંક્ષા હતી એ દર્શાવે છે.
અને એની શંકા વિશે, પેરાનોયા વિશે?
એનું એક કથન હતું જે ઘણું કહે છે, હું કોઈ પર વિશ્વાસ કરતો નથી, મારી જાત પર પણ નહીં.
પોતાની જાત પર પણ નહીં?
હા, આ એની અત્યંત પેરાનોયા બતાવે છે. સત્તાના શિખરે પહોંચ્યા પછી પણ એ અંદરથી કેટલો એકલો અને ભયભીત હશે એ આના પરથી સમજાય છે.
છેલ્લું પણ કદાચ સૌથી વધુ ચિંતાજનક કથન, એક મૃત્યુ એક ટ્રેજેડી છે, લાખો મૃત્યુ માત્ર એક આંકડો છે.
હા, આ કદાચ સૌથી ભયાવહ છે. તે દર્શાવે છે કે તે કેવી રીતે સામૂહિક હત્યાઓ અને દુઃખથી ભાવનાત્મક રીતે અલિપ્ત રહી શકતો હતો. લાખો લોકોના મૃત્યુ એના માટે જાણે ખાલી આંકડા બની ગયા હતા, જેને તે ઠંડા કલેજે ગણતરીપૂર્વક આયોજિત કરી શકતો હતો.
આ બધી વાતો જાણીને આપણા આજના જીવન માટે શું શીખવા મળે? શું આ પુસ્તક ખાલી ઇતિહાસનો એક ભયાનક પાઠ છે કે પછી?
ના ના, એનાથી ઘણું વધારે છે. પહેલું તો તે આપણને એ સમજવામાં મદદ કરે છે કે સરમુખત્યારશાહી કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ધીમે ધીમે સત્તા એકઠી કરાય છે, કેવી રીતે વિરોધીઓને દૂર કરાય છે, કેવી રીતે ભયનું વાતાવરણ બનાવાય છે. આ સમજ આપણને લોકશાહી સંસ્થાઓ અને નાગરિક સ્વતંત્રતાનું મૂલ્ય વધારે સારી રીતે સમજાવે છે.
કોઈ સંસ્થા કે કંપનીના સ્તરે પણ આમાંથી કંઈક શીખી શકાય?
ચોક્કસ. ભય આધારિત સંચાલન એટલે કે ફિયર બેઝડ મેનેજમેન્ટ કોઈ પણ સંસ્થા માટે કેટલું નુકસાનકારક છે તે આના પરથી સમજી શકાય. જ્યારે કર્મચારીઓ ડરમાં જીવતા હોય ત્યારે તેઓ સાચું બોલતા ડરે છે, નવા વિચારો આપતા અચકાય છે, પહેલ કરતા ગભરાય છે. આખરે તો એનાથી સંસ્થાને જ નુકસાન થાય છે. નેતૃત્વમાં માનસિક સ્વસ્થતા અને વિશ્વાસનું વાતાવરણ કેટલું જરૂરી છે તે આના પરથી સમજાય છે.
અને ઇતિહાસને જોવાની દ્રષ્ટિએ શું શીખવા મળે?
એ શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ કે ઘટનાનું મૂલ્યાંકન કાળા ધોળામાં ન કરવું જોઈએ. સ્ટાલિનને ફક્ત રાક્ષસ કહી દેવાથી કે પછી ફક્ત મહાન યુદ્ધ નેતા ગણાવી દેવાથી આપણે કશું શીખતા નથી. પુરાવા અને સંદર્ભના આધારે એની જટિલતાઓને સમજવી જરૂરી છે. વિવેચનાત્મક વિચારસરણી કેળવવી પડે છે.
છેલ્લે, આ પુસ્તકમાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી મહત્વનો કયો વિચાર કે પાઠ મળ્યો?
મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે તાનાશાહી કોઈ એક કારણથી નથી આવતી. તે વ્યક્તિની મહત્વાકાંક્ષા, એક ચોક્કસ વિચારધારાનું આકર્ષણ અને સમાજની જે સંસ્થાકીય નબળાઈઓ હોય છે, આ બધાના મિશ્રણનું પરિણામ હોય છે. જો સમાજમાં નિયંત્રણ અને સંતુલન એટલે કે ચેક્સ એન્ડ બેલેન્સીસ ન હોય તો સત્તા કેટલી ભયાનક બની શકે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
અને મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે કેવી રીતે ઇતિહાસમાં ભયાનક કૃત્યો કરનારા લોકો ઘણીવાર ખરા દિલથી એવું માનતા હોય છે કે તેઓ કોઈ ઉચ્ચ હેતુ માટે કામ કરી રહ્યા છે. સ્ટાલિન કદાચ ખરેખર માનતો હતો કે તે ઇતિહાસનો નાયક છે, ભલે તેના માટે લાખો લોકોનો ભોગ લેવો પડે. આ જે વૈચારિક કટ્ટરતા છે ને, એ કેટલી ખતરનાક બની શકે છે એ આ દર્શાવે છે.
અને અંતે એ પણ સમજાય છે કે નિરપેક્ષ સત્તાની કિંમત માત્ર પ્રજા જ નથી ચૂકવતી, શાસક પોતે પણ ચૂકવે છે. સ્ટાલિનની એકલતા, એની સતત શંકા, એણે તેને પોતાના જ બનાવેલા એક કેદખાનામાં પૂરી દીધો હતો. અંતે તે પોતે જ પોતાની સિસ્ટમનો એક કેદી બની ગયો હતો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.